સજ્જન સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 17, પ્રસારણ તારીખ 22 માર્ચ 2007.
પણ કે ખેતર ખુશ ને ખેડૂ ખુશ, ખુશાલી ઉગી નીકળી છે ડે, પિયત મંડળી થી પાણી આવ્યું, એ તો છેક ગામ ને છેડે.
ઓહો, અરે લાલ, હવે ડીએસસી ની સહભાગી સિંચાઈ વ્યવસ્થા ની વાત અહીં બધા ખેડૂત ભાઈઓ બહેનો સામે આવીને કરો.
હા, આવું જ છું. નમસ્તે ખેડૂત મિત્રો, કેમ મજામાં ને? શિયાળુ પાક બરાબર તપાવીને ભરી લીધા ને? સરસ. પણ આજે મને આ દોહરો કેમ યાદ આવ્યો ખબર છે? કારણ કે આજે આખી દુનિયામાં એક ખાસ દિવસ ઉજવાઈ રહ્યો છે, એ છે વિશ્વ જળ દિવસ.
હા, કુદરતી જીવસૃષ્ટિને ટકાવી રાખવા આપેલી સૌથી અમૂલ્ય ભેટ હોય તો એ છે
પાણી.
અને એનું મહત્વ સમજાવવા જ દર વર્ષે 22 માર્ચે આખી દુનિયામાં જળ દિવસ ઉજવાય છે.
અને એ આપણને સમજાવવા આજે આપણા નિષ્ણાત ડોક્ટર પરાશરા અહીં આવવાના છે.
અરે હું આવી ગયો છું શંકરભાઈ.
આવો 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 ડોક્ટર સાહેબ, આવો આવો.
આવો સર,
આપની જ વાત કરતા.
નમસ્તે. આજે લાલ કહે છે કે વિશ્વ જળ દિવસ નિમિત્તે આપની પાસેથી ઘણું બધું જાણવાનું છે.
સૌ પહેલું તો એ સમજાવો કે આ પાણી ખરેખર છે શું, અને આખી પૃથ્વી ઉપર એમાંથી જીવસૃષ્ટિને કે વનસ્પતિ માટે કામ આવે એટલું પાણી કેટલું છે.
પાણી એક એવું રસાયણ છે કે જેના વગર દુનિયાની કોઈ પણ જીવનને જીવવું અશક્ય છે. જેના વડે પૃથ્વીનો લગભગ 75% વિસ્તાર ઢંકાયેલો છે. જેને રસાયણની ભાષામાં કહીએ તો H2O, જેમાં બે અણુઓ છે એ હાઇડ્રોજનના અને એક અણુ છે એ ઓક્સિજનનો હોય છે.
પણ આપણને કામ આવે એટલું પાણી તો ઓછું હશે.
પાણી તો દરિયાઓમાં બહુ ભરેલું છે, પણ એમાંથી આપણને કામ આવે એવું પાણી બહુ જ ઓછું છે. લગભગ 1% પાણી છે એ આપણને ઉપયોગી પાણી છે.
આપની વાત બિલકુલ સાચી છે કે જીવવા અને ખેતી ટકાવી રાખવા પાણીનો બહુ ઓછો જથ્થો જ મળી શકે તેમ છે. પણ વરસાદ આવે ત્યારે આ જથ્થો વધારવા આપણે ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં, ગામમાં અને ખેતીમાં કયા કયા ઉપાય કરવા જોઈએ સર?
તો એના માટે આપણે કુદરતે આપેલી એક અનમોલ ભેટ છે. આપણને વરસાદ જયારે આવતો હોય છે ત્યારે પાણી વહી જતું હોય છે દરિયાઓમાં, નદીઓમાંથી, એને રોકવાની કોશિશ કરવી જોઈએ. તો રોકવાની કોશિશમાં ગવર્મેન્ટ સાઈડથી મોટા ડેમ બંધાતા હોય છે, અને એ સિવાય ખેડૂત પોતાની જાતે પણ નાના નાના ચેક ડેમ પોતાના ખેતરની બાજુમાં નદી નીકળતી હોય કે નાના હોકળા નીકળતા હોય એમાં બાંધી શકે. એ સિવાય ખેત તરાડે, ખેતરના ખૂણા ઉપર નાનો એવો ખાડો 10x10 ફૂટ ઊંડો અને 50x50 ફૂટ પહોળો એવો ખાડો બનાવીને જે ખેત તરાડે કહે છે, એમાં પાણીનો સંગ્રહ કરી શકે, જેથી પાણી જમીનમાં પણ ઉતરશે અને એ પાણીનો ફરીથી પિયત આપવામાં પણ ઉપયોગ કરી શકાય.
ઉપયોગ કરી શકાય વરસાદ ખેંચાય તો બરાબર.
એ સિવાય કુવાઓનું રિચાર્જિંગ પણ કરી શકાય. પહાડોના પેટવાડાઓમાં જંગલ ખાતું અને માણસો પણ એ કરી શકે. જો કે ઢાળની અંદરથી પાણી જતું રહેતું હોય છે, એને ચરેરા બનાવીને અથવા તો કન્ટુર જેને કહે છે એવું બનાવીને પાણી ધીમે ધીમે જાય અથવા તો રોકાઈને જાય, અને જેથી કરીને જમીનમાં વધારે પાણી ઉતરી શકે
અને ઓછો ઢાળ હોય ત્યાં તો બોરી બંધે બાંધે
આ બાંધી શકાય. એ સિવાય ઘરની અંદર અથવા તો રેસિડેન્સ એરિયામાં, ગામડાઓમાં કે સિટીમાં ભૂગર્ભમાં બનાવેલા મોટા ટાંકાઓમાં ધાવાનું પાણી પણ આપણે સંગ્રહ કરી શકીએ. એ સિવાય ખેતીમાં, દાખલા તરીકે આપણી પાસે ખેતરમાં વાવેલો પાક છે, એ ખેતરમાં ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું
બરાબર,
જેથી પાણી જતું રહેતું હોય એને પાકની લાઈન છે એ રોકી રાખે. એ સિવાય હલકી ખેતી, જે લાઈન વચ્ચે આપણે હલકી ખેતી કરવાથી ચોમાસુનું પાણી ફરીથી પડે તો જમીનમાં ત્યાં રોકાઈને અંદર ઉતરી શકે,
એટલે આપણે ઢૂંઢિયું કહીએ એમ, ભૂંડિયું ચલાવે કે
એવું એગ્રીકલ્ચરિંગ જેને કહી શકાય. આવી બધી ઘણી બધી મેથડ છે, રસ્તાઓ છે જેનાથી પાણીને આપણે રોકી શકીએ.
પણ પરાશરભાઈ, આપણે પેલી કહેવત છે ને, કરકસર એ બચત બરાબર જ છે, તો ખેતીમાં પાણીની કરકસર કઈ રીતે કરી શકાય? કારણ કે ભેગું તો કર્યું, પણ પછી બાજુ ગમે તેમ વેડફીએ તો અર્થ જ નથી.
બરાબર છે, એકદમ સાચી વાત શંકરભાઈ. એક તો પાકને જોઈતું પાણી આપવું
બરાબર.
જયારે ડેમમાંથી આવતું હોય પાણી કે કેનાલમાંથી આવતું હોય તો ખેડૂતો એનો બહુ જ મિસયુઝ કરે છે. ગમે તેમ પાણી આપે, પાણી ખેતરમાં 1x1 ફૂટ ભરી દે, અથવા તો પાણી કેનાલમાં બંધ થવાનું એને આગલા દિવસે ફરીથી બીજી વાર આપી દે, જરૂર ના હોય તો પણ. જેના હિસાબે ખેતરમાં જે બે પાકની લાઈનો એના વચ્ચે લીલ જામી જાય ત્યાં સુધી પાણી આપતા હોય છે. જે ફાયદો તો નથી થવાનો આટલા પાણીથી, પણ ગાંઠનું નુકસાન થવાનું છે. એ ઉપરાંત પાકને જરૂર પૂરતું અને ક્રિટિકલ સ્ટેજ, જેને ખાસ કરીને કટોકટીની અવસ્થાએ આપવું જોઈએ પાણી. હારમાં વાવેલા પાકમાં આપણે એક લાઈન છોડીને બીજી લાઈનમાં પાણી આપી શકીએ, જેથી કરીને પાણી બચી શકે
બરાબર.
પછી ક્યારાની લંબાઈ ઘટાડીને પણ પાણી આપણે ઉપયોગ કરી શકીએ તો ઘટે વ્યવસ્થિત થઈ શકે. ઘણા લાંબા ક્યારા કરવાથી પાણીનો વધારે બગાડ થતો હોય છે, અને એમાં જીરું જેવા પાકમાં આવા લાંબા ક્યારા કરવાથી વધારે રોગ આવતો હોય છે.
સાચું, ફૂગ વધારે.
તો એનાથી આપણે 25-30 ફૂટથી વધારે ક્યારાની લંબાઈ ન રાખતા, એને માપના ક્યારા રાખવાના. એ ઉપરાંત પાણી જયારે ક્યારામાં ભરીએ ત્યારે એને છલોછલ ન ભરતા પાણી સામે પહોંચી જાય એટલે તરત જ બંધ કરી
દેવું.
એ સિવાય ફળઝાડમાં આપણે ખાસ કરીને ગોળ કુંડાળા બનાવીને અથવા તો જેને રિંગ મેથડથી પાણી આપવું જોઈએ, જેથી પાણી ઝાડની આજુબાજુ જ મળે જ્યાં જોઈએ છે ત્યાં, અને વચ્ચેનો ખુલ્લો વિસ્તાર છે ત્યાં પાણી બગડે પણ નહીં અને ઘાસ પણ ના ઉગે.
બરાબર છે.
એ સિવાય નવી પદ્ધતિઓમાં જ્યાં કિંમતી ઉત્પાદન આપવા વાળા પાક છે, આપણને વધારે નફાકારક પાક છે, એવામાં સ્પ્રિંકલર કે ડ્રીપ કે પરફોરેટેડ પાઇપ, જેને એકદમ માઇક્રો હોલ્સ વાળા પાઇપ જે જમીનમાં દાબી દેવામાં આવે
છે, એમાંથી ટપકાજ કરે પાણી,
તો આવી પદ્ધતિ પણ ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર, જેનાથી આપણું 40-50% પાણી બચી શકે છે.
આપણને બધાને આ સલાહનો દાખલો બેસાડી શકે ને એવા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર પણ છે, ભાવનગર જિલ્લાના માલપરાના હિરજીભાઈ.
એટલે કે એમ જ કહો ને કે ભાઈ એમણે ચિતર્યો છે
નવો ચીલો.
બહુ સરસ. પણ અત્યારે હિરજીભાઈ શેની શેની ખેતી કરે છે?
એ એમના જ મને સાંભળીએ.
મારી પાસે 40 એકર જમીન છે અને એની અંદર આ વિસ્તારમાં જે થઈ શકે એવા બધા જ સિઝનલ પાકો વાવું છું, જેમાં મગફળી, બાજરો, કપાસ, મગ જેવા કઠોળ, સોયાબીન અને તલ. આ સિવાય કેટલાક વૃક્ષો અમારા ઓછા પાણીના વિસ્તારમાં જે થઈ શકે એવા વૃક્ષો છે, આંબળા છે, ખલેલા છે, ગુંદા છે, આંબલી, સરગવા એવા વૃક્ષો છે.
અને પાણીની બચત કે કરકસર તો એ આજના નહીં, છેલ્લા 20 વર્ષથી કરે છે પરેશ ભાઈ. મેં જયારે એમને પૂછ્યું કે તમને આવો વિચાર કઈ રીતે આવ્યો, તો એમનો જવાબ સાંભળવા જેવો છે.
હવે મને એવો અનુભવ થયો કે પાણી શું ચીજ છે એ મને સમજાણું. 85, 86 અને 87 માં સૌરાષ્ટ્રમાં 3 દુષ્કાળો ઉપરા ઉપર પડ્યા. વખતે મારી વાડીમાં 60 વીઘામાં નાના મોટા ફળ વૃક્ષો હતા. નદીના કાંઠે જ મારો કુવો હતો, પણ હવે નદીમાં જ જ્યાં વરસાદ જ નહીં 3 વર્ષથી, ટીટોડી ઈંડા મૂકે એવી નદીની સ્થિતિ, એમાં કુવો નદીના કાંઠે હોય તો શું વિસાદમાં. કુવાને ઘણો ઊંડો લેવાનો પ્રયત્ન કર્યો, આડા ઉભા ધાર કરાવ્યા, પણ પાણી ન વધ્યું. હવે શું કરવું મૂંઝાણો. એટલે લોકભારતી સંસ્થામાં જે હું ભણ્યો હતો ત્યાં ગયો અને ત્યાં જોયું તો એ લોકો પ્લાસ્ટિકની ચાદરો બધી પાથરતા હતા ખામણામાં. એટલે મેં મારા ખેતીવાડીના જે આડ પેદાશો હોય, ડુહાન, કુંવળ ને પાંદડા, એ બધું મારા ઝાડવાના ખામણામાં પાથર્યું. મને એમ હતું કે ઝાડ બચી જાય તો, પણ નીચે ભેજ જ નહોતો, હું ઉડે ને હું બચે, મૂંઝાણો શું કરવું. અને એમાંથી આ ટપક પદ્ધતિની વાત એક ભાવનગરમાં નાનો એવો સેમિનાર ને હું જઈ ચડ્યો. આ વાત સાંભળી એ ભાઈ ને આઈ લાવ્યો અને એની પાસે બધો સર્વે કરાવ્યો, તો મને કે ઈરજીભાઈ તમારી વાડીમાં આ ટપક સિંચાઈ ગોઠવવામાં 1,50,000 રૂપિયા થાય. શંકરભાઈ સાંભળીને મન મોડું પડી ગયું. આજથી 20 વર્ષ પહેલાની હું આપને વાત કરું છું અને એમાંથી આ ટપક પદ્ધતિ એવી ભેરે અમને લાગી. લાઈટ નહોતી વાડીએ, મશીન ઉપર ડાયરેક્ટ એન્જિન નું પાણી અમે પીવીસીની પાઇપમાં જવા દીધું. ઝાડ બચાવવાની વાત હતી શંકરભાઈ, નાના ઝાડને 1 ડ્રીપર, મોટાને 2, એમ અમે આખી વાડીમાં ગોઠવી દીધું અને અમારા એન્જિનથી અમે પાણી શરૂ કર્યું. એ ટીપુ 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 એમ લાગે કે આ કઈ કેવું થશે, પણ ટીપાની કમાલ હું તમને કહું, 6ઠે 7મે દિવસે અમારો 60 વીઘાનો બાગ એ જીવનદાન પામ્યો, જીવતદાન પામ્યો અને મરતો બચી ગયો. અમને તેથી સમજાણું કે પાણી શું ચીજ છે.
શંકરભાઈ હિરજીભાઈની વાત 100% બિલકુલ સાચી છે.
એમણે પણ એ જ કહ્યું કે હવે પાણી બચાવ્યા વિના ચાલે એમ નથી, નહીતર આગળ બહુ વિકટ સમય આવી રહ્યો છે.
અને સરવાળે એનો કેવો ફાયદો થયો છે એ પણ સાંભળી લઈએ. રફ સાહેબ,
અમે 20 વર્ષથી બધા જ પાકો લઈએ છીએ અને ઓછામાં ઓછા પાણીથી, 1/3 ભાગના પાણીથી અમારા ઝાડવા છોડવા સંતોષ અનુભવે છે, સરસ ઉત્પાદન આપે છે. આજે અમે ગૌમૂત્ર આપીએ છીએ ડ્રીપમાં, કે એના છોડના મૂળ વિસ્તારમાં સીધું મળે અને પાણીની સાથે જ, એટલે તમારો ખાતરનો ખર્ચ પણ બચી જાય. એટલે ખૂબ જ ફાયદા જ ફાયદા છે.
એમણે તો બધા ખેડૂત ભાઈઓ બહેનોને સંદેશો પણ આપ્યો છે, એ સાંભળો.
શંકરભાઈ, આપણને એવી માન્યતા લગભગ એક ખેડૂતોમાં ઘર કરી ગઈ છે કે ક્યાંય ન હાલે ને ખેતીમાં હાલે. નહીં નહીં, ખેતીમાં તો બહુ સજાગ ચકોર દ્રષ્ટિ વાળા ખેડૂત છે ને, એ માત્ર મજૂર નથી, આપણે એક કુશળ વ્યવસ્થાપક બનવું જોઈએ. અને વ્યવસ્થાપક કુશળ બનવા માટે આપણે ગમે ત્યાંથી આપણી બેટરી ચાર્જ થતી રહે, નવી નવી વિગતો આપણને મળતી રહે. હું તમને કહું, અત્યારે સમય છે ને એ પવનની પાંખે નહીં, સૂરજ કિરણની ગતિએ આજે આગળ વધી રહ્યો છે. હવારમાં નવી લાગતી વાત હાંસ થાય ત્યાં જૂની થઈ જાય છે. ખેતીવાડી ક્ષેત્રે પણ એવી હરણફાળો ભરાઈ રહી છે કે એનાથી જો આપણે વાકેફ ન રહીએ તો આપણે ઘણા મોડા પડ્યા કહેવાય છે. માનો કે આપણે પ્રગતિશીલ ખેડૂતોની વાડીઓ એની મુલાકાતો લઈએ, એમને મળીએ, સરકારી કૃષિ કેન્દ્રો હોય ખેતીવાડીના ફાર્મ હોય, કૃષિ યુનિવર્સિટી એની મુલાકાત લઈએ, એના તજજ્ઞોને મળીએ, નાના મોટા તાલીમ વર્ગો સરકાર તરફથી, કંપનીઓ તરફથી, કે ખેતી વિશે પ્રવાસો હોય છે, ખેતીના સેમિનારો, મીટિંગો, સભાઓ, સંમેલનો, તમે જોવો તો ખરા, રેડિયો પર આવતા ખેતી વિશે વાર્તાલાપો, તરકીબથી ખોળી કાઢે ખરો ખેડૂત, મુશ્કેલીઓ ગમે એટલી આવે રસ્તાઓ મળી રહેવાના છે, અને જ્યાં દિલનો રંગ છે ત્યાં ભાત જુદી પડ્યા વિના રહેવાની નથી. શંકરભાઈ, અમારા ખેડૂત મિત્રોને બસ એટલું જ કહેવું છે.
વાહ વાહ, ખૂબ જ ધન્યવાદ છે હિરજીભાઈ ને.
ડીએસસી અને સજ્જતા સંઘ તો એવું જ ઈચ્છે છે કે હિરજીભાઈ કહ્યું એમ બધા ખેડૂત મિત્રો જાગૃત થાય, સંપીને પાણીના સંગ્રહની, ઘરમાં ને ખેતીમાં પાણી કરકસરપૂર્વક વાપરવાની અને પાણીના પુરવઠામાં ઘટાડાને બદલે વધારો કરવાની નવી નવી રીતો અપનાવી.
અને એટલા માટે જ એકાદ અઠવાડિયામાં આપણે ગામોમાં રૂબરૂ જઈને ખેડૂત સભાઓ યોજવાનું શરૂ કરી રહ્યા છીએ.
હા, અને પરાશાભાઈ, વડોદરા જિલ્લાના ઠીકરિયા મુબારકની જેમ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભટલાના મિત્રોએ, જુનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાંથી,
પોરબંદર
જિલ્લાના રાતિયાથી,
હા,
બનાસકાંઠા જિલ્લાના નવા ડીસાથી, પંચમહાલ જિલ્લાના મોરના તલાવ ગામેથી તો આવા નિમંત્રણો આવી ગયા, એમાં આપને પણ આવવાનું જો.
અચૂક આવીશું, કેમ નહીં શંકરભાઈ, ખેડૂતની વાત હોય અને હું ન આવે એવું બની શકે?
બહુ સરસ. લો,
અને એ માટે તમારા જેવા ખેતી નિષ્ણાત જે કહે તે યાદ રાખવું જોઈએ.
હા, અને એની ખાતરી થાય આપણે પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ મળે ત્યારે.
એમ કરો પરેશભાઈ, આજે તમે જ સવાલ પૂછો.
ભાઈ, આજનો પ્રશ્ન યાદ રાખો, દુનિયાના પાણીના જથ્થામાંથી કેટલા ટકા પાણી વાપરવા લાયક છે?
સવાલ બરાબર સાંભળ્યો મિત્રો. આજનો સવાલ એ છે કે દુનિયાના પાણીના જથ્થામાંથી વાપરવા લાયક જથ્થો કેટલા ટકા છે?
દોસ્તો, દર ગુરુવારની જેમ આજે પણ અમે
95 27 17 235 995
નંબર ઉપર રાતના 9:30 વાગ્યા સુધી હાજર જ છીએ.
અને હા, પ્રશ્નના જવાબમાં ખેતીને લગતી બીજી કોઈ મૂંઝવણ માટે કે ખેતીમાં પાણીની કરકસર માટે કયા પાકમાં કઈ પદ્ધતિ ઉપયોગી છે તે જાણવા ચાલુ દિવસે પરેશભાઈ કે રમેશભાઈને આ જ નંબર 95 27 17 235 995 ઉપર ફોન કરશો તો તેઓ પણ તમારી મૂંઝવણ રેકોર્ડ કરી જ લેશે. અને હા, 14મા કાર્યક્રમમાં ફોન કરનારા કે પત્ર લખનારા મિત્રોમાંથી જે ઇનામ વિજેતા છે એમના નામ લાવ્યા છો તમે?
એ તૈયાર જ છે મેડમ.
વેરી ગુડ.
હા, ડીએસસી માંથી ડ્રો કરીને લેતો જ આવ્યો છું, પરેશભાઈ મોકલ્યા છે. બીજા ઇનામના વિજેતાનું નામ તું જાહેર કર.
હા, લાવ. હા તો મિત્રો, કાર્યક્રમમાં અમે એમ પૂછેલું કે અનાજ કે કઠોળમાં કેટલા ટકાથી ઓછો ભેજ હોય તો જીવાત થતી
નથી,
અને એનો જવાબ છે 10% ઓછો. અને એનું બીજું ઇનામ એટલે કે 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે પટેલ ત્રિકમાભાઈ દલાજીભાઈ, બનાસકાંઠાના થરાદ તાલુકાના નારોલી ગામથી.
અને 251ના પહેલા ઇનામના વિજેતાનું નામ આપ જાહેર કરો ડોક્ટર સાહેબ.
અને એ મિત્ર છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ના મુસ્તાકભાઈ બારીવાલા.
મિત્રો, તમને બંનેને ઇનામ મુબારક. બીજા તમામ મિત્રોને પણ ધન્યવાદ.
ખૂબ ધન્યવાદ.
આજે ડોક્ટર પરાશાય અને હિરજીભાઈએ કહ્યું એમ વિશ્વ જળ દિવસની સાચી ઉજવણી તો જ કરી ગણાશે જો આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની, પાણી બચાવવાની, વરસાદી પાણીને દરિયામાં વહી જતું અટકાવવાની ટેવ પાડીશું.
એ માટે સજ્જતા સંઘ અને ડીએસસી જરૂરી માર્ગદર્શન માટે
તૈયાર જ છે.
મિત્રો, ફોન ઉપરાંત પત્ર દ્વારા પણ તમે અમારો સંપર્ક નિસંકોચ કરી શકો છો. અમારું સરનામું તો તમારી પાસે છે. સજ્જતાનો સંઘ,
લાવે ખેતીમાં રંગ,
ડીએસસી,
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58.
ફોન અને પત્રથી સંબંધ રાખવાનું ભૂલશો નહીં.
અને અમે પણ આગાખાન ફાઉન્ડેશન દ્વારા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલી સહાયથી પ્રસ્તુત અને ડીએસસી તથા સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ દ્વારા મળતા જ રહીશું.
હા, વેસ્ટ ઇન્ડિઝમાં રમાતા વર્લ્ડ કપના કારણે કદાચ આવતા ગુરુવારે ન મળીએ તો 5 એપ્રિલે તો ચોક્કસ મળીશું, એટલે સાંભળવાનું ચૂકશો નહીં.
સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ. તો હવે આપ સૌ વતી ડોક્ટર પરાશરાજી અને હિરજીભાઈનો આભાર માનીને લઈએ વિદાય અને કહી દઈએ
નમસ્કાર.